તારીખ 19/9/1998 શ્રીમદ રાજચંદ્ર પત્રાંક 223 ઉપર પૂજ્યભાઈ શ્રી શશીભાઈનું ભાવનગરમાં પ્રવચન સળંગ પ્રવચન નંબર 770
પત્રાંક 223માં ચાલે છે. આનું 276 નીચે છેલ્લા પેરેગ્રાફમાં છે અને ઉપરને બે લીટી. બીજું એક પ્રશ્ન એકથી અધિક વાર આપે એમ લખ્યું હતું કે વ્યવહારમાં વેપારાદીને વિશે આ વર્ષ જેવું જોઈએ તેવું લાભરૂપ લાગતું નથી અને કઠણાઈ રહ્યા કરે છે. પોતાને જે પરિણામ આવ્યા છે એ બતાવ્યા છે એમણે, અને અનેક વાર બતાવ્યા છે, જેટલી વાર થાય એટલી વાર પણ બતાવે છે. પરમાત્માની ભક્તિ જેને પ્રિય છે એવા પુરુષને એવી કઠણાઈ ન હોય તો પછી ખરા પરમાત્માની તેને ભક્તિ જ નથી એમ સમજવું. આમ તો બધું પ્રારબ્ધાધીન છે પણ બહુ લાક્ષણિક પદ્ધતિથી વાતને લે છે કે તમને કઠણાઈ આવી તો સારી વાત છે. પરમાત્માના ભક્તને તો હોય જ કઠણાઈ, તમે તો પરમાત્માના ભક્ત છો, તમારે કઠણાઈ ન હોય તો કોને ન હોય, હોય હોવી જોઈએ, સ્વાભાવિક છે. શું એટલે હળવું કરી નાખો એને, તમારી પ્રતિકૂળતાને તમે હળવી કરી નાખો. અથવા તો ચાઈને પરમાત્માની ઈચ્છારૂપ માયાએ તેવી કઠણાઈ મોકલવાનું કાર્ય વિસ્મરણ કર્યું છે, ન હોય એને, એનું ધ્યાન ન હોય ને કામમાં, એટલે એનું ધ્યાન ભક્તિમાં હોય, પછી કામમાં ઠેકાણું ન પડે તો થાય કઠણાઈ આવે એમ, સ્વાભાવિક છે. એમ નથી, આમ તો પ્રારબ્ધ પ્રમાણે છે, ધ્યાન ન હોય તો હવળું ચાલે, ધ્યાન હોય તો હવળું ચાલે, ગમે તેમ બને. પણ તો એક સમજાવવાની પદ્ધતિ એમણે લીધી છે કે જો પરમાત્માના ભક્તને કઠણાઈ ન હોય તો પરમાત્માની માયાએ માયા ભૂલી ગઈ, અન્ય મતમાં પરમાત્માને રાગદ્વેષવાળા કલ્પા છે, ઈચ્છાવાળા કલ્પા છે, અને એ ઈચ્છાને માયા કહે છે. શું ભગવાનની ઈચ્છા એ માયા, અને એ બધા સંસારી જીવોને લપેટામાં લે છે, એ જાતનો ત્યાં કોન્સેપ્ટ છે. એટલે એમની ભાષામાં વાત કરે છે. જનક વિદેહી અને મહાત્મા કૃષ્ણ વિશે માયાનું વિસ્મરણ થયું લાગે છે. શું નહીતર તો એને લપેટામાં લઈએ, માયા તો એવી ચીજ છે કે ભલભલાને લપેટામાં લઈ લઈએ. પણ જનક વિદેહી અને મહાત્મા કૃષ્ણ વિશે માયાનું વિસ્મરણ થયું લાગે છે, તથાપિ તેમ નથી, ઉપરથી એમ લાગે. જનક વિદેહીની કૃષ્ણાઈ વિશે કાંઈ અત્રે કહેવું યોગ્ય નથી, ઠીક એ તમારો વિષય નથી, જલ્દી તમને સમજાશે ને, એટલે એ કહેવું યોગ્ય નથી. એમાં એવું છે, મુમુક્ષુને જ્ઞાનીઓ વિશે શંકા આશંકા તર્ક વિતર્ક થવા યોગ્ય છે. બાહ્ય દ્રષ્ટિ છે, બાહ્ય દ્રષ્ટિએ વિચારવાનું હોય છે, માપવાનું બને છે પોતાની રીતે, એટલે અંતર જ્ઞાનીને સાંગોપાંગ અંતરંગ દશા નહીં ઓળખવાને લીધે સમજી શકતા નથી. પછી ખુલાસો બરાબર ન લાગે તો શંકા વધારે મજબૂત થાય. ખુલાસો આપે અને ખુલાસો બેસે નહીં એટલે શંકા વધારે મજબૂત થાય. એના કરતાં એ પ્રશ્નને મુલતવી રાખવો વધારે સારો, એમ જાણીને એનો ઉત્તર ન આપે. કેમ કે બીજું ઘણું જાણ્યા પછી અથવા બીજું ઘણું સમજાયા પછી કેટલીક વાત સમજાય છે. હવે એ પહેલાંનું સમજાયું ન હોય અને એ પહેલાંનું સમજી શકે એવી પરિસ્થિતિ ન હોય તો એની પછીની વાત એ કેવી રીતે ખુલાસો આપે તો સમજે કે ન સમજે. ઉલટાને એની શંકા વધારે મજબૂત થાય અને અભુક્તિના પરિણામ થાય. એટલે એ તો અત્યારે એવી વાતને એમને રિઝર્વમાં રાખે, અત્યારે કાંઈ નહીં, પછી વખત આવે સમજાવશું, વખત આવે ત્યારે તમને સમજાવશું, અત્યારે એ સમજાવવાની જરૂર નથી. કારણ કે તે અપ્રગટ કઠણાઈ છે એટલે એમનો ઇતિહાસમાં જે કંઈ વાત હતી એ સમજી શકે એવું નહોતું. અને મહાત્મા કૃષ્ણની સંકટરૂપ કઠણાઈ પ્રગટ જ છે, એમને તો ઘણી જગ્યાએ ફ્રિક્શનમાં આવવું પડ્યું છે અને ઘણા યુદ્ધ એમને ખેલવા પડ્યા છે. હા, મહાત્મા કૃષ્ણની સંકટરૂપ એને છેલ્લે સંકટ આવ્યું હતું ને, એ તો પ્રગટ વાત છે. કાકી દ્વારકા સળગી હતી, તેમ અષ્ટ મહાસિદ્ધિ અને નવનિધિ પણ પ્રસિદ્ધ જ છે અને શ્રી કૃષ્ણને રિદ્ધિ સિદ્ધિ હતી એ વાત પણ અજાણી નથી, એ પણ પ્રસિદ્ધ છે અને એમની કઠણાઈ પણ પ્રસિદ્ધ જ છે. તથાપિ કઠણાઈ તો ઘટારત જ હતી, જે કઠણાઈ આવી આવી જોઈતી હતી એ આવી છે, નહોતી આવી જોઈતી હતી નથી આવી એમ કે છે. ઘટાડ એટલે ઘટતી હતી, થવી ઘટતી હતી એમ, એ કઠણાઈ થવી ઘટતી હતી એને સાદી ભાષામાં ઘટાડત હતી, જરૂરી હતી અને હોવી જોઈએ. એ કઠણાઈ માયાની છે અને પરમાત્માના લક્ષણની તો સરળાઈ છે, એ તો સારું થયું એમ ગણે. પ્રતિકૂળતા આવી એવો પ્રસંગ બન્યો, બહુ સારું થયું, સરળાઈ છે. કેમ કે એ વખતે પુરુષાર્થ ઉપડે, એ વખતે જ્ઞાનીને પુરુષાર્થ વધે અને યોગ્ય જીવ હોય, લાયક જીવ હોય તો એ સાચી દિશામાં વળે એમ બને. એટલે એ તો યોગ્ય જ હતું થયું, એ કદાચ એમ ન થાય તો તે પ્રકારનો લાભ થતો બંધ થઈ જાય. માટે કઠણાઈ નહીં પણ એ તો સરળાઈ છે એમ લેવું, દ્રષ્ટિકોણ આખો બીજો લેવો. શું ને બધી વાતે હરખાય હોય એને હરખાઈનો રસ માં આકુળતા જોવી જોઈએ. સરખાઈના રસમાં આકુળતા દેખાવી, કેમ કે જેટલું મમત્વ તીવ્ર જેટલી મીઠાશ એને વધારે એટલી આકુળતા પણ અંદર વધારે જ ઉત્પન્ન થતી હોય છે. અરે અનુકૂળતા વેદવાની પણ આકુળતા થાય છે, એવા ઘણા માણસો જોયા છે કે શરૂઆતમાં એવી સારી આર્થિક સ્થિતિ ન હોય, આ બાજુ પ્રારબ્ધ એવું હોય ને આ બાજુ એનો પણ એ પ્રકારનો પુરુષાર્થ હોય, લૌકિક પુરુષાર્થ, કે મહેનત કરતાં કરતાં કમાઈ ગયા હોય, પરિશ્રમ કરતાં કરતાં કમાણા હોય, એને એમ પણ લાગે કે આપણે પરિશ્રમ કરીને કમાણા. જેમ જેમ કમાણી વધતી જાય તેમ તેમ એ કમાણીની મીઠાશ પણ વધતી જાય અને આકુલતા પણ વધતી જાય. એ મીઠાશની અંદર રહેલી જે આકુલતા છે એ આકુલતા પણ વધતી જાય, પણ મીઠાશ આડે ખબર ન પડે. પછી 50 વર્ષ 55 વર્ષ 60 વર્ષ લગભગ એટલો થાય, આમ બધી અનુકૂળતા થઈ ગઈ હોય પણ પછી ક્યાંય ચેન ન પડે. એ વખતે બધી અનુકૂળતા થઈ ગઈ હોય, આવો પૈસા થઈ ગયા હોય, છોકરાઓ કામે લાગી ગયા હોય, પરિવાર વધી ગયો હોય, બધું થઈ ગયું હોય હરખું, એને હક પડે નહીં ક્યાંય. એવા કેટલાય માણસો જોયા છે એમ કે કારણ વગર પણ કાંઈ બેચે નહીં, રહીએ છે, કાંઈ સમજાતું નથી. તબિયત આમ તો સારી જ છે, તબિયતમાં કોઈ ખાસ ડાક્ટરને તપાસ પણ કરાવી લઈએ છીએ, 6 મહિને ઓલ ચેકિંગ બધું કરાવી દઈએ છીએ, બધું બરાબર રિપોર્ટ બધા બરાબર આવે છે, આપણને ચેન પડતું નથી. પણ ક્યાંથી પડે એ બધા મમતાના ડોઝ એટલા બધા લેવાઈ ગયા હોય છે, એટલા બધા મમતાના ડોઝ લેવાઈ ગયા હોય છે અને આકુલતા એટલી ડિગ્રીએ પહોંચી હોય છે કે પછી કારણ વગરની બેચેનીની પરિણતિ ચાલે. બેચેનીની પરિણતિ થઈ ગઈ હોય એવા ઘણા માણસો સંસારમાં જોયા છે. લોકો એને સુખી થઈ ગયા એમ જોવે છે. લોકો શું જોવે? એ તો ભાઈ સુખી થઈ ગયા, પહેલાં એવું નહોતું પણ અત્યારે તો ઘણા સુખી થઈ ગયા છે. એ તો એ જ જાણતો હોય કે હું થઈ ગયું છે. હા, આ દશા થાય છે સરવાળ. અને ફોરેનની અંદર તો આ બહુ જ કેસ છે. ટેન્શનના વગર કારણે મલ્ટી મિલિયનર્સ માણસો ટેન્શન ટેન્શન ટેન્શન, રાતે ઊંઘ આવે નહીં, દારૂ પીવા પડે, દારૂ પીએ તો પછી ઊંઘ આવે નહીં, દિવસે ચેન પડે નહીં, એની પછી ટીકડીઓ કાંઈ ડાક્ટરને બોલાવી બોલાવીને ખાય, એ ટોક્સિકેશન ઓર વધે અને અંતે તરફડી તરફડીને મરે. શું કહે છે કે પરમાત્માના લક્ષ્યની તો એ સરળાઈ છે, એ વખતે પરમાત્મા ઉપર લક્ષ્ય જાય છે માટે સરળાઈ છે, અને એમ જ હો, અને એમ જ હો, એમ થવું ઘટે છે, એમ જ હોવું જોઈએ. એટલે તમને કઠણાઈ હોય તો ભલે હોય એમ કે છે. ઠીક, વેપારમાં હરખાઈ નથી અને કઠણાઈ આવી છે તો કે ભલે હો, એ જરૂરી હતી એમ કે છે. હા, એમનો ધંધો સારો ચાલતો હતો, નામને નબળું ચાલતું હતું. એ પછી એમને શંકા નહોતી પડતી, તો સારું છે, એટલે લખતા હતા, નહીં તો શંકા પડે. ઉપર જે ભક્તિની બધી વાત લખી છે, એમને તો ખૂબ ભક્તિ હતી, ખૂબ પ્રેમ ભક્તિ હતી એમને તો, છતાં એમને ભાગવતના દ્રષ્ટાંતે, ગોપીઓના દ્રષ્ટાંતે પ્રેમ ભક્તિની વાત શું કરવા લખી, નહોતીને લખી એમ નથી, હતી છતાં લખે. ડિગ્રી વધી જાય ને એવી એ વાત, એ વિષય સમજાવવાથી ઓર ડિગ્રી એની વધી જાય. એને એમ લાગે કે હજી ગોપીઓ જેવી મારી ભક્તિ નથી, એમ એને લાગે મારી ભક્તિમાં હજી કાંઈ કચાશ છે એમ લાગે. હા, ઓર વધારે એવું છે. પછી અમુક રાજાએ નામ બામણ છે જેમ નાખ્યું કાંઈ, હા, વિકટ તપ કરી પરમાત્માનો આરાધન કર્યું. અન્ય મતનો દ્રષ્ટાંત છે, અન્ય મતમાં પુરાણમાં આવા બધા દાખલાઓ બહુ આવે છે કે અમુક અમુક રાજા હતો, નામ ગમે એ બધા કલ્પિત હોય કોઈ વાર, હા, મોટાભાગના બહુ તપ કર્યું અને દેહધારી પરમાત્માએ તેને દર્શન આપ્યું, સાક્ષાત પરમાત્મા આવે ઉપરથી, હા, ચતુર્ભુજોય, ચાર ભુજાધારી હોય, પીળા પિત્તાંબર પહેરા હોય, માથે મુગટ રાખ્યો હોય, હું આત્મા શંખચક્ર ગદા પદમાં ધારણ કર્યા હોય, બધું એ રીતે બધું પહેલાં પોતે કલ્પના કરી હોય એવા ચિત્રો જોયા હોય, અને એ પ્રમાણે બધું. અને વર માગવા કહ્યું, વર એટલે વરદાન, વર એટલે શ્રેષ્ઠ. શ્રેષ્ઠ એટલે શું કે તારે જે માગવું હોય એમ, સારામાં સારું માગવું હોય તો માગી લે. એ રાજાએ માગ્યું કે ભગવાન આવી જે રાજલક્ષ્મી મને આપી છે તે ઠીક નથી કર્યું તમે. તમે મને રાજા બનાવ્યો અને આવી અઢળક સંપત્તિ આપી, બરાબર ન કર્યો. તારો પરમ અનુગ્રહ મારા ઉપર હોય, બહુ કૃપા હોય તો પંચવિષયના સાધન રૂપે રાજલક્ષ્મીનું ફરીથી મને સ્વપ્ન પણ ન હોય, સ્વપ્નમાં હું રાજા ન થાવ. કેવું માગ્યું રાજાએ, એ વરદાન આપ, એ વર આપ. પરમાત્મા દિંગ થઈ ગયા, આ તો ગજબનો નીકળ્યો. મેં તો એમ જોયું કે પુણશાળી છે, મારો ભક્ત છે, એને રાજા બનાવ્યો. તો કે તારું મને સ્વપ્નમાં રાજા બનાવતો નહીં ભાઈ સાહેબ, મારે આ ઉપાધિના આકુલતા મારે જોતી નથી. તો પરમાત્મા પોતાને આશ્ચર્ય થઈ ગયું, દિંગ થઈ ગયા. પરમાત્મા દિંગ થઈ જઈ તથાસ્તુ કહીને સ્વધામગત થયા, એટલે પોતાના સ્થાને પાછા ચાલ્યા ગયા. એ કે તમારામાં આવા ભક્તો થયા છે, શું કીધું કે જેની પાસે રાજ હતું એને રાજ છોડવાની વાત કરી. તો તમે કહો છો મને હરખાઈ આવે તો હારું, મને કમાણી થાય તો હારું, મને વેપાર હરખો આવે તો ચાલો. એ તો એ પરમાત્માના સાચા ભક્ત કે તમે પરમાત્માના સાચા ભક્ત જુઓ તો ખરા, એમ કે હરખામણી તો કરો. એવું દ્રષ્ટાંત આપ્યો, આવે છે એ લોકોમાં બધું દ્રષ્ટાંત. કહેવાનો આશય એવો છે, એ દ્રષ્ટાંત આપવાનો આશય એવો છે કે એમ જ યોગ્ય છે, અનુકૂળતા હોવી તે યોગ્ય નથી એમ કહે છે. અનુકૂળતાઓ હોવી તે યોગ્ય નથી એમ કહે છે. શું એમ જ યોગ્ય છે? કઠળાય કઠણાય અને સરળાય, સાતા અને અસાતા. ઠીક ભાઈ, વાર વાર લઈ દીધું, સાતા અસાતા હારે લઈ દીધા. કઠણાય અને સરળાય, સાતા અને અસાતા. કઠણાઈમાં ઉપાધિ રહીએ કઠણાઈ નહીં, અને અસાતામાં ઉપાધિ રહીએ અસાતા નહીં, વ્યાધિ નહીં. ભગવદ્ ભક્તને સરખા છે, એ બેને એક સરખી રીતે ગૌણ કરી શકે છે, એ સાચો ભક્ત ભગવાનનો. બાકી મુખ્ય કરે, બેમાંથી એકને મુખ્ય કરે નહીં તો ભગવાનનો ભક્ત નથી. જા ભક્તિ હોય નહીં આવે જ નહીં એમ કે છે. એમ કહીને એમ કીધું કે ભક્તિ આડે અનુકૂળતા પ્રતિકૂળતા ગૌણ જ થઈ જાય, ભક્તિ હોય તો. નથી ગૌણ થતી એનો અર્થ કે ભક્તિ નથી એમ છે. ઠીક, ભક્તિના પ્રવાહમાં એવો ચાલતો હોય કે એને પ્રતિકૂળતા પ્રતિકૂળતા દેખાય જ નહીં, એનું ટેન્શન આવવાનો સવાલ જ નથી. એને એ સંસાર ભક્તિ છે, એને ભગવદ્ ભક્તિ નથી. એને નરસિંહ મહેતાનો તો બહુ પ્રસિદ્ધ દાખલો છે. એકદમ દરિદ્રી હતા, કાંઈ નહીં ને, જાણે કાંઈ છે જ નહીં ને, એને એની ધૂનમાં જ રહેતા, ભક્તિની ધૂનમાં જ રહેતા. અને એમાં એમના ઓલા ભજનવાળા મળી જાય એટલે થઈ રહ્યું, પતી ગયું, બધું ભૂલી જાય, ખાવું ભૂલી જાય, બધું ભૂલી જાય, કામે ભૂલી જાય, બધું ભૂલી જાય. અને વળી કઠણાઈ અને અસાતા તો વિશેષ અનુકૂળ છે. વળી જુઓ તો યોગ્ય જીવને તો, પાત્ર જીવને તો કઠણાઈ આવે કે અસાતા આવે તો વધારે યોગ્ય છે, અનુકૂળ છે. કે જ્યાં માયાનો પ્રતિબંધ દર્શનરૂપ નથી, માયાના દર્શન નથી થતા, એટલે મમતા નથી થતી, માયા એટલે અહીંયા મમતા નથી થતી. આપને તો એ વાર્તા જાણવામાં છે, સુભાગભાઈને તો યોગ્યતા ઘણી હતી કે તમે તો એ વાત જાણો છો, સમજો છો, તમે તો સમજદાર છો એમ કહે છે. હા, તથાપિ કુટુંબાદિકને વિશે કઠણાઈ હોવી ઘટારત નથી એમ ઉગતું હોય તો તેનું કારણ એ જ કે પરમાત્મા એમ કહે છે કે તમે તમારા કુટુંબ પ્રત્યે નિસ્નેહ હો અને તેના પ્રત્યે સંભાવિતથી પ્રતિબંધ રહિત થાવ. તે તમારું છે એમ ન માનો અને પ્રારબ્ધ યોગને લીધે એમ મનાય છે તે ટાળવા આ કઠણાઈ મેં મોકલી છે. આ તો કઠણાઈ ચાઈને મોકલી છે, તમારો પ્રતિબંધ તોડવા મોકલી છે કે એમ લ્યો ને. હા, એ બહુ સરસ વાત કરી છે શું કે મને તો કાંઈ વાંધો નથી. સુભાગભાઈને કે તમને કદાચ એમ લાગતું હોય કે ભાઈ અનુકૂળતાઓ નથી ને કમાણી નથી ને પૈસો નથી, કાંઈ આપણને તો કાંઈ વાંધો નથી, પણ હવે આ કુટુંબના લોકો સહન નથી કરી શકતા. ગરીબાઈ દરિદ્રતા છે ને, એ કુટુંબના લોકોને બધાને બહુ દુઃખ રહે છે. આપણે હા કાંઈ નહીં, આપણી પાસે કાંઈ પૈસા નથી, આપણને કાંઈ વેપારમાં હરખાઈ આવતું નથી, કાંઈ આપણે કમાતા કમાણી થતી નથી. હા, અને ઘણી ઈચ્છાઓ જે કુટુંબના સભ્યોને થતી હોય કે આ જોઈએ આ જોઈએ એવું કાંઈ પૈસા હોય તો આવે ને, એટલે એ લોકોને પરિણામો ખેંચાય છે ને. એમ કુટુંબને કુટુંબાદિકને એ કઠણાઈ ન હોય તો સારું, આપણને તો કાંઈ વાંધો નહીં, આપણે તો ભજન કરશું, પણ હવે કુટુંબને કઠણાઈ ન હોય તો સારું. એમ ઉગતું હોય એવા પરિણામ ઉગતા હોય તો આ તમને કુટુંબ પ્રતિબંધ છે એમ કહે છે. એ તમને કુટુંબ પ્રતિબંધ છે, બીજાના કુટુંબ માટે કેમ એમ ન થાય ને, આ કુટુંબ માટે જ એમ થાય, માટે કુટુંબ પ્રતિબંધ છે તમારો એમ કહે છે. શું એમ ઉગતું હોય એટલે તમારા પરિણામ કુટુંબની પ્રતિકૂળતામાં ખેંચાતા હોય તો તેનું કારણ એ જ છે કે પરમાત્મા તમને બોધ આપે છે આ ઉદય આપીને કે તમે તમારો સ્નેહ તોડો. તમારી જે લાગણી છે, તમારી જે લાગણીથી પ્રતિબંધ છે, એ પ્રતિબંધ તોડવા માટે આ ઉદય આવ્યો છે. ઉદયમાં પ્રયોગ કરો પ્રતિબંધ તોડવાનો, એમ સીધી વાત છે. ઉદયમાં કુટુંબ પ્રતિબંધ તોડવાનો તમે પ્રયોગ કરો અને એ કુટુંબ પ્રતિબંધ તોડવા માટે જ આ ઉદય તમને આવ્યો છે. અને એ ઉદય જો પરમાત્માએ તમને મોકલ્યો હોય અથવા કુદરતે મોકલ્યો હોય તો એ તમને તમે એને ઉપકારી ગણો, એને તમે ઉપકારી ગણો, અણગમો એના પ્રત્યે ન કરો એમ કહે છે. પરમાત્મા એમ કહે છે કે તમે તમારા કુટુંબ પ્રત્યે નિસ્નેહ થાઓ, એટલે કુટુંબનો સ્નેહ છોડો, સ્નેહ છોડો એટલે લાગણી છોડો. હા, ગાંધી શિક્ષા છે, કુટુંબની લાગણી મૂકી દો એમ કહે છે. કેમ કે કુટુંબની લાગણીના પરિણામથી અધોગતિમાં જાશો, ક્યાં જાશો, અધોગતિમાં જશો. માટે એમાંથી બચવું હોય તો લાગણી છોડી અને કુટુંબ પ્રત્યે સંભાવ થઈ સંભાવી થઈ જાઓ. સંભાવ એટલે સરખો ભાવ કરો, રાગ કરો છો એ તો છોડો, પણ દ્વેષ પણ નહીં, રાગ પણ નહીં અને દ્વેષ પણ નહીં, એનું નામ સંભાવ, સરખો ભાવ, રાગે નહીં ને દ્વેષે નહીં. ઠીક છે, એમના પ્રારબ્ધ પ્રમાણે એમને જે કાંઈ છે તે સંયોગ વિયોગ છે, આપણે એથી કાંઈ લેવા દેવા નથી. એમના પ્રત્યે સંભાવી થઈ પ્રતિબંધ રહિત થાવ એમ પરમાત્મા કહે છે. અને પ્રતિબંધ રહિત થાવ તો તમારી દુર્ગતિ ન થાય, પણ પ્રતિબંધ સહિત તો દુર્ગતિ થયા છે, બીજો કોઈ ઉપાય એમાં છે નહીં. તે કુટુંબ તમારું છે એમ ન માનો. આ મારું કુટુંબ છે એ વાત જ માનવાની નથી. કાંઈ નહીં, કોઈ ક્યાંયથી આવ્યું છે, કોઈ ક્યાંયથી આવ્યું ને ક્યાંય જશે, ક્યાંયથી આવ્યું છે ને ક્યાંય જશે. એક ઝાડ ઉપર હાંજે પક્ષીઓ જુદા જુદા આવે ને હવાર થાય ત્યાં ઉડીને ભાગી જાય. જે રાત છે એવી અહીંયા આયુષ છે. જેમ ઝાડ ઉપર પક્ષીઓને રાત છે એમ અહીંયા આયુષ છે. એક ઘરમાં ભેગા થાય છે, ક્યાંયથી આવ્યા છે કોઈને ખબર નથી ને ક્યાં જાશે એ કોઈને ખબર નથી. જ્યાં એક ઘરમાં ભેગા થયા ત્યાં વળગી પડ્યા, મારો મારું કરીને વળગી પડ્યા. એવા વળગી પડ્યા, એવા વળગી પડ્યા કે જ્યાં એ વળગણાના પરિણામ થયો હતો ગતિમાં પાછા પોતે, કેમ કે અજ્ઞાનથી બીજી સમજણ નથી. એ પરિણામનું કેવું ભયંકર ફળ છે એની સમજણ નથી એમ છે. તે કુટુંબ તમારું છે એમ ન માનો. ખબર પડે એવું નથી, કેમ કે બધા એમ જ કરે છે. કોમન સમાજમાં જે વસ્તુ સામાન્ય હોય એ ગમે તેવો ભયંકર અપરાધ હોય ને તો એ ગણાતો જ નથી. 1500 વર્ષ પહેલા યજ્ઞ કરીને હિંસા, યજ્ઞમાં હિંસા કરીને વરસાદ લાવવાની કોશિશ કરતા હતા, દુકાળ ન પડે માટે યજ્ઞ કરો, એમાં નાખે પ્રાણીઓને કાપી કાપીને. બધા કરતા હતા, રાજા મહારાજાઓ શેઠિયાઓ શ્રીમંતો બધા કરતા હતા. કાંઈ એ હિંસાને એ ધર્મ ગણાતો હતો, અંધશ્રદ્ધાથી હિંસા કરતા હતા લોકો. બધા કરે એટલે વાંધો નહીં, એમ બધા પોતપોતાના કુટુંબમાં પોતાપણું કરીને મમતા કરે એટલે જાણે કાંઈ છે જ નહીં, અપરાધ જ નથી. કુદરતનો કાયદો કાંઈ બદલાતો નથી. જે જે જીવો કુટુંબમાં મમત્વ કરે છે તે બધા નિયમથી અધોગતિને પ્રાપ્ત કરે છે, એમાં કોઈ બીજું બનતું નથી. નાની છે એ કુટુંબ પ્રતિબંધ છોડાવે છે, અને પ્રારબ્ધ યોગને લીધે એમ મનાય છે. પ્રારબ્ધ યોગને એટલે શું છે કે એક છાપરા નીચે આવ્યા, એક ઘરમાં આવ્યા બધા, એકબીજા એકબીજાના સગા છે, આ આના સગા છે, આ બાપ છે, આ દીકરો છે, આ ભાઈ છે, બેન છે. પ્રારબ્ધ યુગે એ મનાય છે, તે ટાળવા, એ માન્યતા ટાળવા આ કષણાઈ મેં મોકલી છે એમ પ્રારબ્ધ, એમ પરમાત્મા કહે છે કે મેં તો સમજીને જ મોકલી છે. તમે પાત્ર જીવ છો અને તમારો પ્રતિબંધ તોડવા માટે આ પ્રયોગ જરૂરી હતો. બસ આમાં મારું શું ચાલે, સૌના પ્રારબ્ધ સૌને પાસે, એમાં મારું શું ચાલે. હું જેટલો મારાપણું કરી અને મારા પરિણામ ખેંચાશે એટલું મને નુકસાન થશે. વર્તમાન આકુલતા અને એના ફળમાં પણ દુઃખ, દુઃખને દુઃખ, વર્તમાન દુઃખ ને ભવિષ્યમાં પણ દુઃખ જ. દુઃખી થવાના રસ્તે ન જવું જોઈએ એવી સમજણ કરવી જોઈએ. હા, બીજાની આકુલતા જોઈને કેમ આકુલતા નથી થતી? બીજા ઘણા ગરીબ છે હિન્દુસ્તાનમાં, દુનિયામાં ઘણા ગરીબ 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 કુટુંબો છે, અહીંયા કેમ કાંઈ થતું નથી? અને આ કુટુંબના સભ્યોને પ્રતિકૂળતાઓ આવે એમાં તારા પરિણામ ખેંચાય, તને ચોક્કસ એની પ્રતિકૂળતાને લક્ષમાં લેતા તને ચોક્કસ પ્રતિબંધ છે, એમાં કાંઈ બીજો ફેરફાર નથી. હા, પછી કાંઈ ચિંતા નથી, બધા ખાઈ લીધું, વાંધો નથી. દુનિયામાં કેટલા ભીખા છે, કોઈ વિકલ્પ આવે? વિકલ્પ એનો આવે, પ્રતિબંધ છે. એ વાંધો નથી એમાંય પ્રતિબંધ છે, અને વાંધો છે એમાંય પ્રતિબંધ છે. એવું છે. અધિક શું કહેવું, એ એમ જ છે. એટલે આ પ્રતિબંધ તોડવા માટેનો તમારો પ્રયોગનો અવસર છે એમ સમજીને તમે પ્રતિબંધ તોડો. હે, માથે ચડાવી દો પ્રતિકૂળતાને, તમે માથે ચડાવી દો. અહીંયા સુભાગભાઈ ઉપરનો 32મો પત્ર અહીંયા પૂરો થયો. આ એટલે આપણે તો બહુ કાળજીથી જોતા જઈએ છીએ. હા, એ તો કદાચ. હા હા, વચનાવલી નથી ને એમાં. હા, એટલે એમ. હા, એમણે ભાઈ લખી છે ને, એટલે હા, 33મો આગળ 34મો નીચે 35મો છે. એક પત્ર મળ્યું, આમ તો સંભાવ છે, એ જ્ઞાન દશા સિવાય ઉત્પન્ન નથી થતો. એમાં જ્ઞાતા દ્રષ્ટા પણ હોય છે, જ્ઞાનીને, કે જેમ કોઈ પણ પરજ્ઞને જાણે અને પોતે જ્ઞાન માત્ર પણ પોતાનો અનુભવ કરે ત્યારે સંભાવ આવે છે. એ સ્વરૂપના આશ્રયને લઈને ઉત્પન્ન થાય છે. મુમુક્ષુની ભૂમિકામાં તો રાગ રસ અને દ્વેષ રસ જેટલો ઘટે, એટલો યથાર્થ પ્રકારે ઘટે તો સારું એમ. બાકી સંભાવ ત્યાં ખરેખર પ્રગટ નથી થતો. એક પત્ર મળ્યું કે જે પત્રમાં કેટલાક જીવને યોગ્યતા છે પણ માર્ગ બતાવનાર નથી વગેરે વિગત આપી છે. શું એટલે સ્વભાગભાઈને શું છે કે ધાર્મિક ક્ષેત્રની અંદર કેટલાક જીવોનો પરિચય હતો અને એમ લાગે કે આ જીવો ભાવના તો સારી છે પણ બિચારાને માર્ગ બતાવનાર કોઈ નથી. પણ મોટાભાગે તો સૌ પોતપોતાના સંપ્રદાયમાં જતા હોય છે, સંપ્રદાયના જે ગુરુ હોય, ત્યાગી હોય, એને માનતા હોય છે, એને અનુસરતા હોય છે. પણ એમાં એમની ભાવના હોય છે કે કાંઈક અમારું કલ્યાણ થાય તો સારું. એટલે એવી યોગ્યતાવાળા હોય છે પણ એને માર્ગ બતાવનાર નથી વગેરે વિગત આપી છે, એ વિશે આગળ આપને ઘણું કરીને ગુડ ગુડ પણ ખુલાસો કરેલો છે. ગુડ ભાષામાં લખતા હતા. બધા પત્રો નથી જળવાના, એટલે બધા પત્રો પ્રસિદ્ધ પણ નથી થયા. પણ આવો પણ કોઈ પત્ર એમણે લખેલો છે કે જેની અંદર ગુડ ભાષાની અંદર ખુલાસો કરેલો છે. તથાપિ આપ વિશેષ વિશેષ પરમાર્થની ઉત્સુકતામય છો, જેથી તે ખુલાસો વિસ્મરણ થઈ જાય એમાં આશ્ચર્ય નથી. લાગણી બહુ હતી એમને, બીજા જીવોને પણ પરમાર્થ માર્ગની પ્રાપ્તિ થાય એનો ઉત્સાહ બહુ આવતો હતો. હા, એટલે મુમુક્ષુના પરમ બાંધવ કયા છે. મુમુક્ષુઓને જોઈને એમને બહુ જ એમના પ્રત્યે ભાવ રહ્યા કરતો હતો. બધા પામે, આ લોકો પામે, જલ્દી જલ્દી પામે, પામે તો બહુ સારું. એટલે એમાં એ ભૂલી જતા હતા કે શું શું આ બાબતમાં મને આગળ લખ્યું છે, ભૂલી ગયા છે. વળી આપને સ્મરણ રહેવા લખું છું કે, એટલે એમને ગૂઢ ભાષામાં એમ લખ્યું કે અમે અત્યારે જે પરિસ્થિતિમાં છીએ, વ્યાપાર અને ઉંમર, ઉંમર નાની, વ્યાપારની અંદર રોકાયેલા, મોટો વેપાર અને લોકોને કાંઈ જલ્દી બેસે નહીં, શું એટલે પોતે ગુપ્ત રહીને અને પોતાના પુરુષાર્થમાં પડેલા છે. ગુપ્ત રહીને પોતાનું કામ કરવા માગે છે. અત્યારે લોકોને બીજાને ફાયદો થાય એ વિશે ગૌણથી ગૌણ રાખે છે પોતે. એટલે એમ કહે છે કે જ્યાં સુધી ઈશ્વર ઈચ્છા નથી, એટલે ગૂઢ ભાષામાં એમણે ઈશ્વર ઈચ્છા નથી, હમણાં ઈશ્વર ચાહીને અમુક પરિસ્થિતિ રાખી લાગે છે, ઈશ્વર ઈચ્છા નથી હમણાં કાંઈ નહીં. જ્યાં સુધી ઈશ્વર ઈચ્છા નથી ત્યાં સુધી અમારાથી કાંઈ પણ થઈ શકનાર નથી. ત્યાં સુધી અમે કોઈ સોશિયલ સ્ટેજ ઉપર આવીને પ્રવૃત્તિ કરીએ, ધાર્મિક પ્રવૃત્તિ કરીએ, એવી પ્રારબ્ધની પરિસ્થિતિ દેખાતી નથી, માટે ઈશ્વર ઈચ્છા નથી એમ લઈ લીધું. શું એવી કોઈ પ્રારબ્ધની પરિસ્થિતિ દેખાતી નથી, એનું નામ ઈશ્વર ઈચ્છા. અમારાથી કાંઈ પણ થઈ શકનાર નથી. તણખલાના બે કટકા કરવાની સત્તા પણ અમે ધરાવતા નથી. એટલે કરતા બુદ્ધિ બિલકુલ નથી. તણખલું તોડીને બે કટકા કરવા એટલી કરતા બુદ્ધિ નથી. પરદ્રવ્યનું કાંઈ કરી શકીએ એવી પરિસ્થિતિ નથી. એટલે બીજાનું ભલું કરી દઈએ એવું કર્તૃત્વ ભાવે તો અમને કાંઈ થતું નથી. તણખલું તોડતા તોડીએ એમ નથી તો બીજાનું ક્યાં કરીએ અમે. તણખલાના બે કટકા કરવાની સત્તા પણ અમે ધરાવતા નથી. અધિક શું કહેવું, એક અકર્તાપણું આવી ગયું ને એમાં. અધિક શું કહેવું, આપ તો કરુણામય છો, આપને બીજા જીવો ઉપર કરુણા ઘણી આવે છે. એવા ભાવો આપને આવી જાય કે આમ જલ્દી એમને એમ થતું તો કૃપાળુદેવ પાસે બધાને મોકલીએ અને બધાનું કલ્યાણ થઈ જાય. પણ અમે ત્યાં કોઈ એવો અવકાશ નહોતો ને એવી પરિસ્થિતિ નહોતી. અને પોતે પણ પોતાના કામે લાગેલા હતા અને ગુપ્ત રહેવા માંગતા હતા. આપ તો કરુણામય છો, અમારી કરુણા વિશે કેમ લક્ષ આપતા નથી અને ઈશ્વરને કેમ સમજાવતા નથી. એટલે અમે તો એ પરિસ્થિતિમાં પ્રારંભમાં ફેર થાય તો જુદી વાત છે. કંઈ પોતાને બે રીતે એમાં અર્થ થાય છે, અમારી કરુણા વિશે કેમ લક્ષ આપતા નથી. એટલે અમને બંધન થાય તો એ તો તમે અમારી અકરુણા કરીને અમારી અમારા ઉપર તમારે કરુણા રાખવી જોઈએ, અમને બંધન ન વધે એવી કરુણા રાખવી જોઈએ. અથવા તો કોઈ પ્રારબ્ધનો એવો યોગ બને અને અનેક જીવોનું કલ્યાણ થાય તો જુદી વાત છે. તો તમે ઈશ્વરને સમજાવો, તમે પ્રારબ્ધને ફેરવાઓ એ. હા, એટલે પ્રારબ્ધ ફરે તો બીજી વાત છે. બીજા જીવોની કરુણા કરો છો, અમારા ઉપર ક્યાં કરુણા કરતા નથી. અમે અમને હેરાનગતિ વધે એમ શું કરવા કરો છો એમ કે. ઠીક, એટલે એ પોતે અત્યારે વર્તમાન દ્રવ્ય ક્ષેત્ર કાળ ભાવ જોઈને જે નિર્ણય લીધો છે તે યોગ્ય છે એમ કહેવા માંગે. ભક્તિ ભાવ આવે અને કરુણાનો ભાવ પણ આવે અને વાત્સલ્યનો ભાવ પણ આવે. ઠીક છે, તમે તમારી જગ્યાએ ઠીક છો, હું મારી જગ્યાએ ઠીક છું, એમ કહે છે.
Thank you.